એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગુજરાતી ઓડિયો બુક્સ.
એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત ગુજરાતી પ્રવાસ સાહિત્ય સંપદામાં આજે હું અનિતા પાદરિયા ડંકેશ ઓઝાની કલમથી શિલોંગના પ્રવાસના ખટમીઠા અનુભવના પ્રવાસ તરફ લઈ જઈશ. સવારે 10 વાગે શિલોંગમાં પોલીસ બજારના બદલે તે પૂર્વે અમને ઉતાર્યા અને ઉતરવાની દોડધામમાં અમારા મિત્રોનો એક નાસ્તાનો થેલો સીટ નીચે રહી ગયો. શિલોંગ ઉત્તર પૂર્વની રાણી ગણાય છે ને ગૌહાટી એ રાજા. વાતાવરણ અત્યંત ખુશનુમા હતું. ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. અહીં ટેક્સીનું ચલણ વધારે છે. રિક્ષાના ભાવમાં ટેક્સી મળી રહે છે. મુંબઈની સિટીના વિસ્તારમાં પણ અમને ટેક્સીના ઓછા ભાડાનો અનુભવ થયો હતો. ગ્રુપમાં હોઈએ, વધારે સંખ્યામાં હોઈએ તો ટેક્સીમાં મુસાફરી કરવી એકંદરે રિક્ષાથી પણ સસ્તી પડે અને વળી લક્ઝરી ભોગવવા મળે તે નફામાં. 2 ટેક્સી કરીને જીપીઓ પાસેની યુથ હોસ્ટેલમાં પહોંચ્યા. યુથ હોસ્ટેલ વિશાળ મકાનમાં આવેલી છે. સારી વ્યવસ્થા છે, કેન્ટીન પણ ચાલુ છે, પરંતુ અમારા માટે તેમાં જગ્યા ન હતી. યુથ હોસ્ટેલમાં જ બ્રેડ બટર, સફરજન ચા અને નાસ્તો પતાવી બાકીના સભ્યોને સામાન સાથે બેસાડી અમે હોટલની તલાશમાં નીકળ્યા. પોલીસ બજાર શિલોંગનો કેન્દ્રીય વિસ્તાર છે. સંખ્યાબંધ હોટલો છે, પરંતુ પોષાય તેવી હોટલમાં ક્યાંય જગ્યા ખાલી ન હતી. MTC એટલે મેઘાલયના મુખ્ય બસ સ્ટેશનની ઉપરની હોટલમાં ઘણા બધાના કહેવાથી આવ્યા. ઉત્તર પૂર્વના રાજ્યોના આવકવેરા વિભાગના 3જા વર્ગના કર્મચારીઓનું સંમેલન 3-1 દિવસથી ચાલુ હતું અને હોટલોમાં ખાલી જગ્યા ન હોવાનું આ પણ એક કારણ હતું. અંતે હોટલમાં ધર્મશાળા જેવી વ્યવસ્થા સ્વીકાર્યા સિવાય છૂટકો ન હતો. એકાદ ડોરમેટરી અને બીજી એકાદ રૂમ જેવી સગવડ હોટલવાળાએ અમને કરી આપી. બીજે દિવસે ચેકઆઉટ કરીને સાંજ સુધી સામાન મૂકવાની સગવડ સુધા તેણે વિનામૂલ્યે આપી. સામે જ જમવાની વ્યવસ્થા સુલભ હતી, તેથી આ હોટલ અમને અન્ય અનેક રીતે અનુકૂળ આવી. MTC સામેથી જ 2 ટેક્સીઓ કરીને લોકલ સાઇટ સીઈંગનું નક્કી કર્યું. આપણે ત્યાં ગમે તે વારે ગમે તે સ્થળ બંધ હોઈ શકે છે. નક્કી કરેલા 7માંના 2 સ્થળો વોર્ડ્સ લેક ચર્ચ અને ક્રિનોલાઇન સ્વિમિંગ પૂલ મંગળવાર હોવાથી બંધ હતા. વળી શિલોંગ પીક ઉપરથી શિલોંગ દર્શન પણ વાદળ અને ધુમ્મસને કારણે અમે ન કરી શક્યા. રજા હોવાથી પ્રવાસીને ખબર ન હોય, પરંતુ સ્થાનિક ટેક્સી ડ્રાઈવરને અને તે પણ જેનો આ વ્યવસાય જ છે તેને ન હોય તે કેવી રીતે માની શકાય? આ બાબતે અમારે ટેક્સીવાળા સાથે થોડી ચળભણ અને આવી ચળભણમાં અમે રસ્તે તેની ચાના પૈસા ન ચૂકવ્યા. સામાન્યપણે આપણી સાથે ફરતા ડ્રાઈવરના ચા પાણી ભોજનનો ખર્ચ આપણે ખુશીથી ઉપાડતા હોઈએ છીએ અને ઉમેરાયેલા એક સભ્ય જેવું સૌજન્ય તેના પ્રત્યે દાખવતા હોઈએ છીએ. પરંતુ ધરાર ધંધાદારી વલણ દાખવીને સૂક્ષ્મ રીતે પ્રવાસીને છેતરનાર પ્રત્યે આપણને દુર્ભાવ પેદા થયા વિના રહેતો નથી. અમે એલિફન્ટા ફોલ જોયો, જેમાં ખૂબ મજા આવી. કુદરતી રીતે વહેતા જળ પ્રવાહને પથ્થરો પર વહેતો હોય તેઓ ઢાળ આપવામાં આવ્યો છે. પહેલાં ઉપરથી અને પછી નીચે સીડીઓ ઉતરીને તે જોવાની તથા વહેતા જળરાશીનો નાદ સાંભળવાની ખૂબ મજા આવે એવું છે. એલિફન્ટા ફોલ્સ કેમ કહેતા હશે એવો પ્રશ્ન રહીને થયા કરતો હતો. હાથી જેવો વિશાળ ધોધ એમ હશે એમ મનમાં તર્ક બેસાડતા હતા. પરંતુ ત્યાં એક લખાણ જોવામાં આવ્યું, જેમાં જણાવ્યું હતું કે અંગ્રેજોએ આ જગ્યા શોધી કાઢી ત્યારે અહીં એક પથ્થર સુંદર હાથી આકારનો હતો. 1896ના ધરતીકંપમાં તે અદૃશ્ય થઈ ગયાની નોંધ ત્યાં મુકાયેલી છે. અહીંનું સ્ટેટ મ્યુઝિયમ પણ ઘણું સારું છે, ખાસ કરીને જંગલની પેદાશો એટલે કે વાંસ અને લાકડું, તેનાથી મઢેલી દિવાલોવાળું ઇન્ટિરિયર પ્રવાસીનું ખાસ ધ્યાન ખેંચે છે. લેડી હેદરી પાર્ક અને તેમાંનું નાનકડું ઝૂ ઝરમર વરસાદમાં જોયું. રસ્તે એરફોર્સ હેડક્વાર્ટર્સનો ગોલ્ફ કોર્સ ચાલુ વાહને અમને બતાવી અને તેમાં પ્રવેશવાનું શક્ય ન હોવાનું જણાવી અમારા અસંતોષમાં ડ્રાઈવરે વધારો કર્યો. આમ છતાં શિલોંગ શહેર વિશેની અમારી છાપ ઘણી સારી રહી. વળી બીજા દિવસના ચેરાપુંજીના પ્રવાસે તેને વધુ દ્રઢ કરી. આગલા દિવસે હોટલની શોધખોળ અને તેની પ્રાપ્તિ દરમિયાન MTC સામેની ટુરિઝમ ઓફિસેથી બીજા આખા દિવસનું ચેરાપુંજી પ્રવાસનું બુકિંગ મેળવી લીધું હતું. વ્યક્તિ દીઠ રૂપિયા 200 લઈને ટુરિઝમની નાની ગાડી ચેરાપુંજીનો સુંદર પ્રવાસ કરાવે છે. ચેરાપુંજી શિલોંગથી 54 કિલોમીટર દૂર છે. આખો રસ્તો એવો તો સુંદર છે કે તમે ઉત્તર પૂર્વની રાણીના પ્રેમમાં ન પડો તો એ તમારું કમનસીબ. શહેરની બહાર નીકળીને ચેરાપુંજીના રસ્તે પહેલું પોઈન્ટ ખુબલાઈ આગળનું છે, જ્યાં ચા પાણી કરીને થોડા પગથિયા ઉતરીને તમે વનશ્રીના પર્વતો, ખીણો અને વાદળોની આવન જાવન અને તેનાથી સર્જાતા દ્રશ્યોનું અવલોકન માણી શકો. એક તબક્કે વાદળોથી છવાયેલી વેલીમાં કશું જ દ્રષ્ટિગોચર થતું ન હતું, જાણે તમે દરિયાની વચ્ચે ઊભા હોય તેવું અનુભવો. અને બીજી જ ક્ષણે કોઈ મુમુક્ષુને તત્કાળ બ્રહ્મજ્ઞાન લાધે તેમ બધું જ દ્રષ્ટિ સમક્ષ સ્પષ્ટ થતું જોઈ શકો. અહીંથી આગળ વધીને રસ્તે નોહક્લીકાઈ ફોલ્સ બસ ઊભી રાખીને જુદા જુદા વ્યૂથી બતાવવામાં આવ્યા. તેથી આગળ વધીને રામકૃષ્ણ મિશનમાં લઈ જવાયા. અહીં નાનકડું મ્યુઝિયમ, પ્રાર્થનાખંડ, બુક સ્ટોલ, ખાદીનું વણાટકામ વગેરે સાથેનું કેમ્પસ ઘણું સુંદર છે. સંસ્થા ઘણી સ્કૂલોનું સંચાલન કરે છે અને અહીં ઉચ્ચતર માધ્યમિક કક્ષા સુધીના 900 બાળકો ભણે છે. અહીં મૂર્તિઓના સ્થાને ફોટાઓ પર વસ્ત્રો ઓઢાડીને નીચે ફૂલો મૂકવાની પ્રથા પણ ઘણી સારી લાગી. વિવેકાનંદ ભારતના યુવકોના લાંબા સમયથી પ્રેરણા સ્ત્રોત રહ્યા છે. તેમનું એકમાત્ર સૂત્ર કોઈ પણ યુવાનને સિદ્ધિના શિખરે પહોંચવાની પ્રેરણા આપનારું હોય તો તે છે, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. અરાઇઝ, અવેક એન્ડ સ્ટોપ નોટ ટીલ ધ ગોલ ઇઝ રીચ્ડ. ઉત્તિષ્ઠત, જાગ્રત, પ્રાપ્ય વરાનની બોધત. અહીંથી વળી ચેરાપુંજી પહોંચતા બીજા ફોલ્સ જોયા. લંચ પૂર્વે માઉસમાઈ ગુફાઓ સુધી પહોંચી ગયા. આ 150 મીટર લાંબી પથ્થરની ગુફા છે, જેમાંનું અંધારું કુદરતી પથ્થરોની રચના, ક્યાંક ટપકતું પાણી, વચ્ચે નાનકડો પાટિયાનો પુલ વગેરે અદ્ભુત અને રોમાંચક અનુભવ પૂરો પાડે છે. અંધારાથી ડરતા લોકો માટે આ અનુભવ ડરમાં વધારો કરનારો છે, તો વળી અંધારાના સૌંદર્યને માણી શકનાર માટે તે સંતપર્ક છે. રસ્તો સૂજી શકે તે માટે કેટલેક ઠેકાણે લાઇટની વ્યવસ્થા કરવામાં આવી છે. ઘણે બધે ઠેકાણે બેસીને માંડ આગળ વધી શકાય તેવા ચઢાણ ઉતરાણ છે. હેમખેમ પાર ઉતર્યાનો રોમાંચક અનુભવ અને તે સાથે આ અચાનક કેમ પૂરું થઈ ગયું તેનો એક સૂક્ષ્મ ખેદ મનને વ્યાપી વળે છે. કેટલીક સ્મૃતિઓ જીવનભર ભૂલી ન શકાય તેવી હોય છે. જે અહીંથી પસાર થયો છે તેને માટે આ ગુફાની સ્મૃતિ બીજાને કહીને અને પોતે વાગોડીને પુનઃપ્રાપ્તિ માટેનો આનંદનો ઝરો છે એમ કહીએ તો ખોટું નથી. મોટાભાગના પ્રવાસીઓ દાખલ થાય ત્યારથી બીજે છેડે ક્યારે બહાર નીકળીએ તેની ચિંતામાં પડી જવાના. ગર્ભાશયના અંધારાની બાળકને કોઈ સ્મૃતિ હોતી નથી, પરંતુ જો હોય તો તે આવી પણ હોઈ શકે એવી કલ્પના કરવી ગમે તેવી છે. જે ઘડી બે ઘડી સાથીદારોની પ્રતીક્ષામાં આજુબાજુ નજર કરતો રહે છે તેને પોતાના મનોજગતની કેડીએ કંઈક અવનવા આકારો, દ્રશ્યો અને શિલ્પો દેખાયા કરવાના. ખરેખર તો એવું કશું જ અહીં આકારબદ્ધ નથી. માત્ર પથ્થરના પહાડ વચ્ચેથી એક ઉબડખાબડ આગળ બહાર નીકળી શકાય તેવો રસ્તો માત્ર છે. પરંતુ આજના નાગરિકોને તે અદ્ભુત, રોમાંચક અને સાહસિક આનંદ પૂરો પાડનારો છે. અમને ઘણાને તો એવું લાગ્યું કે શિલોંગથી માત્ર આ ગુફાઓ જોવા લાવવામાં આવે અને આનંદનું પુનરાવર્તન કરવા એકાધિક વાર આપણે જો તેમાંથી પસાર થઈ શકીએ તો પણ પૈસા વસૂલ છે. બહાર નીકળીને આસપાસની 2-4 નાનકડી હોટલમાંથી એકમાં બપોરનો લંચ લેવાનો હતો. અમે જમણા હાથે પહેલી રેસ્ટોરાંમાં ઘૂસ્યા ને ઉતાવળે પૃચ્છા કરવા લાગ્યા તો અહીંની બાઈએ સંભળાવ્યું કે યે મચ્છી માર્કેટ નહીં હૈ. એનો સંકેત શાંતિથી બેસવાનો અને નિરાતે ભોજન લેવાનો હતો. અમારી ચિંતા વેજ નોનવેજની, રાઈસ ઉપરાંત રોટી, સબ્જીનું કયું શાક છે કે ગરમ છે કે નહીં અને બસ ઉપડી જવાના સમય પહેલાં ભોજન લઈ લેવાની હતી. અંતે અમે શાંતિથી ગોઠવાયા તો અહીં દાળ ભાત ઉપરાંત પરવળનું સુંદર શાક, ફ્રાઈડ પોટેટો ચિપ્સ અને અથાણું એવા તો સુંદર મળ્યા અને ખોરાકની ગુણવત્તા એવી ઊંચી લાગી જે અમને પ્રવાસમાં અન્યત્ર મળી ન હતી. આપણે ખોટી ઉતાવળ કરતા હોઈએ છીએ, પરંતુ ખરેખર બીજા કરતાં વહેલા જ પરવારતા હોઈએ છીએ. શિક્ષક જેમ વર્ગમાંના નબળામાં નબળા વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને ભણાવતા હોય છે, તેમ આ બસવાળા પણ સર્વસામાન્ય માણસની સરેરાશ ઝડપને ધ્યાનમાં રાખતો હશે તેમ પણ સૂજી આવ્યું. ગુફાની બહાર જમણી તરફ નજીકમાં જ જમીનમાંથી પાણીનો પ્રવાહ ફોર્સપૂર્વક બહાર આવતો હોવાની એક જગ્યા છે, એવું અમને તે જોઈ આવેલા કલકત્તાના પ્રવાસીએ જણાવ્યું. પરંતુ હવે બસ ચાલુ રાખીને બાકીના મુસાફરોની પ્રતીક્ષા થઈ રહી હતી ત્યારે અમને નજીકના સ્થળે જવું મુનાસિબ ન લાગ્યું. તે વસવસા સાથે બસમાં બેસી રહ્યા. રસ્તે એકાદ ફોલ વાદળોની આડસે એવો તો છુપાઈ ગયો હતો કે અમને દર્શન દેવા તૈયાર જ ન હતો. પાછા વળતા પણ આ ધોધે પોતાની મનઃસ્થિતિ જાળવી રાખી ને પ્રવાસમાં કેટલાક મંદિરો બંધ હોય અને આપણો લાંબો સમય એ ખુલે ત્યાં સુધી રોકાઈ શકીએ તેમ ન હોઈએ તેવું જ કુદરતે પણ અમારી સાથે કર્યું. ઠેક ઠેકાણેથી અમને બાંગ્લાદેશની સરહદ બતાવવામાં આવી. ચેરાપૂંજીના રસ્તે આ બે જ બાબતો મુખ્ય છે, એક તો જળધોધ અને બીજી બાંગ્લાદેશની સરહદ. વિવિધ પોઈન્ટ પર એકથી વધુ બસના પ્રવાસીઓ એકઠા થતા હોય છે. અહીં અમે આધુનિક શ્રવણના દર્શન કર્યા. 25-30 વર્ષનો યુવાન ઘરડીમાંને તેની શારીરિક મર્યાદાને કારણે પીઠ પર ઉચકીને કુદરતનું રસપાન કરાવી રહ્યો હતો. શક્ય હોય ત્યાં તેને વ્હીલચેરમાં પણ લઈ જતો હતો, તો વળી અન્યત્ર પીઠ પર લઈને ફરતો હતો. વૃદ્ધ માણસોની અંતિમ ઈચ્છાઓમાંની એક તીર્થાટનની હોય છે અને આપણા ધાર્મિક દેશમાં તે સમજી શકાય છે, પરંતુ મોજ શોખ માટે ફરવાના સ્થળોએ આવા દ્રશ્યો ચિંતિત કરી મૂકે છે. અમે એને પૂછ્યું પણ ન હતું કે એ એનો પુત્ર હતો કે પેઇડ સર્વન્ટ, પરંતુ શારીરિક મર્યાદાઓનો અસ્વીકાર કરીને ફરવાનો આવો દુરાગ્રહ બીજા માટે દુઃખદાયક પણ પુરવાર થઈ શકે એની ચિંતા વૃદ્ધજનોએ કરવી જોઈએ. આજે શ્રવણો રહ્યા નથી એની ચિંતા આપણે કરીએ છીએ, પરંતુ એવો આનંદ કેમ લેતા નથી કે શારીરિક મર્યાદાઓ છતાં યાત્રાના દુરાગ્રહી એવા મા બાપ પણ આજકાલ ઓછા થતા જાય છે. બાંગ્લાદેશનો બાસ્કેટ જેવો તળેટીનો વિસ્તાર અને તેમાં કોઈક કોઈક ઠેકાણે નાની મોટી વસાહતો વિવિધ સ્થળોએથી ઊંચા પોઈન્ટ પરથી અમને બતાવવામાં આવી. અહીંથી સેલા 30 કિલોમીટર દૂર છે અને સીલહટનો આ બધો વિસ્તાર ગણાય છે. પર્વત સાથે જોડાયેલા જંગલો પછી નીચે બાંગ્લાદેશની સરહદ શરૂ થાય છે. ખરેખરી સરહદ કે તેની રખેવાળી કરતા સૈનિકો તમને ક્યાંય દેખાતા નથી. એનો અર્થ એટલો જ થયો કે ઊંચાઈથી બતાવવામાં આવતી આ સરહદ પ્રમાણમાં દૂર હોવાનો સંભવ છે. રસ્તે અમને થાંગ ખારંગ પાર્કમાં લઈ જવામાં આવ્યા, જ્યાંથી પણ આ સરહદનો જુદો વ્યૂ મળી શકે છે. તેમાં નાનકડું ગ્રીન હાઉસ પણ બતાવાયું. આના કરતાં વધુ સારું ગ્રીન હાઉસ ગાંધીનગરના ઇન્દ્રોડા ખાતેના હરણોદ્યાનમાં છે. એમાં તમને કૃત્રિમ વરસાદની અનુભૂતિ પણ કરાવવામાં આવે છે. આમ છતાં અહીંના વિશિષ્ટ પ્લાન્ટ્સ જોવા મળ્યા, જેમાંનું એકનું પાન મખમલ જેવું હતું. તે ગ્રીન અને કોફી કલરની લાઇનવાળું હથેળી જેવડું હતું, જ્યારે બીજું બે ચાર હથેળીઓ ભેગી કરવી પડે તેવું વિશાળ લંબ ગોળાકારનું અને વચ્ચે સફેદ લીટીઓવાળું હતું. પછીથી અમને જાણવા મળ્યું કે ત્યાં એક પ્લાન્ટ એવો હતો કે જીવજંતુને જોતા જ તેની પાંદડીઓ દ્વારા તેને કેદ કરી લઈ તેનું ભક્ષણ કરતો હોય. વારાફરતી લઈ જવાતા ગ્રુપમાં પ્રત્યેક ગ્રુપ વખતે બધી વાતો ફરીથી કરવાની રહે તેવું કંઈ થયું નહીં હોય, તેથી અમને આ વાતની વિગત પછીથી મુસાફરો દ્વારા જાણવા મળી. કુદરતી વૈવિધ્ય કોઈને પણ અચંબામાં મૂકી શકે તેવું હોય જ છે, જેનો અલગ અલગ તબક્કે સૌને અનુભવ થતો રહેતો હોય છે. લંચ પછીનો મહત્વનો પોઈન્ટ ઇકો પાર્કનો હતો. કોઈ પ્રાઇવેટ એજન્સીએ અદ્ભુત જગ્યાની પસંદગી કરી છે અને તેમાં પાથ વેઝ અને નાનકડા પુલ, રેલિંગ અને છત્રો તથા પથ્થરની બેઠકો જેવી વ્યવસ્થાઓ ઊભી કરીને બાકીનું બધું યથાવત રાખવામાં આવ્યું છે. બે ચાર ફોલનું પાણી પસાર થાય છે પછી ધાર પરથી તે ધોધરૂપે વહે છે. એક મિસિંગ ફોલ છે જે ગુપ્ત ગંગાની જેમ ક્યાંથી આવે છે તે દેખાતું નથી, અને પહેલો પ્રવાહ જ્યાં જોવા મળે છે ત્યાં કૂવા જેવો ગોળાકાર કરવામાં આવ્યો છે. વળી તે ઝરણું પથ્થરો નીચેથી વહીને કોતરતી ધારે ફોલનું રૂપ ધારણ કરે છે. નાનકડા આડબંધ બનાવીને પાણીને રોકીને પછી ફરી તે બંધ પરથી વહે તેવી વ્યવસ્થાઓ ઊભી કરાઈ છે. અહીં અમને વડોદરાનું એક ગ્રુપ મળી ગયું જેમાં વડોદરાના રિટાયર્ડ ACP શ્રી મહેતા પણ હતા અને તેઓ સિક્કિમ, ભૂતાન વગેરે થઈને તવાંગ સુધી જવાના હતા. ગમે ત્યાં જાઓ, તમને પ્રવાસમાં ગુજરાતીઓ અને બંગાળીઓ ન મળે તો જ નવાઈ. ઉત્તર પૂર્વનો પ્રવાસ પણ આ અનુભવમાંથી બાકાત ન હતો. ગુવાહાટીમાં જલારામ મંદિરના રંજનબેને કહ્યું કે હવે ચેરાપુંજી કરતાં મોસારામમાં વધુ વરસાદ પડે છે અને ચેરાપુંજી કરતાં પણ વધુ આનંદ આપનારું તે સ્થળ છે. બાળપણમાં ભૂગોળમાં ચેરાપુંજી વિશે ભણેલા ને તે નજરો નજર જોવાનો લાહવો મળશે તેવું કદી કલ્પેલું નહીં અને હવે ખુદ તે જોઈ રહ્યા હતા તેનો ભારતીને અનહન આનંદ હતો. 4:30 ટકોરે સમયસર ટુરિસ્ટ બસે અમને શિલોંગ પોલીસ બજારમાં MTC આગળ તેની કચેરીએ લાવી દીધા. હવે 5 વાગ્યાની એકમાત્ર ST બસ અમને ગુવાહાટી ઉતારે તેમ હતી, જે ગુવાહાટીથી આગળ જતી તુરાની હતી. આ ન મળે તો પછી સુમોમાં જવું પડે. અગાઉ એડવાન્સ બુકિંગના અમારા પ્રયાસો નિષ્ફળ ગયા હતા અને બસ ઉપડવાના કલાક પહેલાં જ બુકિંગ મળશે તેમ જણાવાયું હતું. અમે ટુરિસ્ટ બસમાંથી ઉતરીને દોડતા બુકિંગ વિન્ડોએ પહોંચી ગયા. સદનસીબે બુકિંગ મળી પણ ગયું. અમે આનંદનો હાશકારો અનુભવ્યો. ઉપરથી સામાન ઉતારીને ચા પીને વધુ લેગરૂમવાળી પુશબેક સીટો પર ગોઠવાઈ ગયા. પરંતુ 2 કલાકના અંતે ચા પાણી નાસ્તાના વિરામ સ્થળે જ બસમાં પંચર થતાં બસે વધુ 1 કલાક લીધો.